જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં કોમ્પ્યુટરમાં પેજ નંબર 248 અને પુસ્તકમાં પાનું 209 પુસ્તકમાં પાનું 209 અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 248. મૂળ પ્રશ્ન જે હતો એના 10 ભાગ આપણે કર્યા છે. પ્રશ્ન 433 ક્વેશ્ચન નંબર 433. મૂળ પ્રશ્ન એ હતો કે નિમિત્ત ઉપાદાનના પ્રશ્નોમાં શું સિદ્ધાંત રહેલો છે, એમાંથી આપણે શું તાત્પર્ય પ્રાપ્ત કરવાનું છે, એમાં શું સિદ્ધાંત ભર્યા છે, અને એમાં એક પછી એક આપણને 10 વસ્તુ સમજાવી. એમાં 10મી વાત એ કરી કે નિમિત્ત વ્યવહાર અને પરદ્રવ્ય છે ખરા, પણ તે આશ્રય કરવા યોગ્ય નથી, તેથી તે હેય છે. એ પરદ્રવ્ય છે, વ્યવહાર છે, અને એ આશ્રય કરવા યોગ્ય નથી, તેથી હેય છે, એટલે ઉપાદેય નથી. એ વાત લીધી. એટલે આ સમયસરની ગાથા 116-120 ની ટીકા, જયસેન આચાર્ય કૃત ટીકા, એના પાના નંબર 182 અને દ્રવ્ય સંગ્રહની ગાથા 23 ની ટીકા તથા સિદ્ધ ચક્ર વિધાન પૂજા 6 ની જયમાળા જય પર નિમિત્ત વ્યવહાર ત્યાગ પાયો નિજ એના ઉપરથી આ બધું લેવામાં આવ્યું. હવે 11મું, જેટલા કાર્યો છે તેટલા નિમિત્તોના સ્વભાવ ભેદ છે. જેટલા કાર્યો છે તેટલા નિમિત્તોના સ્વભાવ ભેદ છે, પણ એકેય સ્વભાવ ભેદ એવો નથી કે જે પરનું ઉપાદાનનું કાંઈ કાર્ય ખરેખર કરે. એટલે કે જેટલા કાર્ય થાય દરેક વખતે નિમિત્ત છે, અને નિમિત્તના એ બધા નિમિત્તોનો સ્વભાવ જુદો છે, એટલે નિમિત્ત જુદા જુદા છે, અથવા એક નિમિત્ત છે તો પણ એનું એ જ નિમિત્ત છે, બીજામાં બીજી રીતે કાર્ય કરતું હોય, એટલે સ્વભાવ ભેદ છે. પણ એ એક પણ સ્વભાવ એવો નથી, એકમાં પણ કોઈ પણ નિમિત્તમાં કોઈ પણ ક્યારેય પણ એ નિમિત્ત જ્યારે નિમિત્ત તરીકે વર્તે છે ત્યારે એવો નથી કે જેને લીધે થઈને એ ઉપાદાનનું કાંઈ પણ કરે. ઉપાદાન એ નિમિત્તને માટે પર છે, ઉપાદાનને માટે નિમિત્ત પર છે, અને નિમિત્તને માટે ઉપાદાન પર છે. બંને તદ્દન ભિન્ન છે, એ એકબીજા માટે પર છે, અને એ એકબીજાનું કાંઈ પણ ખરેખર કરતા નથી. માત્ર ઉપાદાનમાં જ્યારે કાર્ય થાય છે એ વખતે નિમિત્ત હાજર છે, બસ એટલો જ એનો અર્થ થાય છે. એના પછી 12મું છે, કોઈ વખતે ઉપાદાન કારણ નિમિત્તમાં અતિશય ધરી દે છે, અને કોઈ વખત નિમિત્ત કારણ ઉપાદાનમાં બલાત્કારથી નાના ચમત્કાર ઘુસાડી દે છે, એવી માન્યતા જૂઠી છે. હજી લોકોને મનમાં એમ છે કે નિમિત્ત કારણ છે એ કંઈક કરે છે, નિમિત્તને ચાલે નહીં, નિમિત્તને લઈને આમ થાય છે, એવી માન્યતાઓ છે. એટલે લોકો આવી ભૂલો કરે છે, સમજમાં ભૂલ છે કે ઉપાદાન કારણ એ નિમિત્તમાં અતિશય ભરી ધરી દે છે, અને કોઈ વખત નિમિત્ત કારણ ઉપાદાનમાં બલાત્કારથી એ કોઈક ચમત્કાર ઘુસાડી દે છે. એ નિમિત્ત છે એ ઉપાદાનમાં કંઈક કરી નાખે છે, એ માન્યતા ભૂલ ભરેલી છે. તે બે દ્રવ્યોની એકતા બુદ્ધિ બતાવે છે. નિમિત્ત કારણ માટે 5મી વિભક્તિ વાપરવામાં આવે છે, તેથી તે આરોપિત કારણ મટી નિશ્ચય કારણ થઈ જતું નથી. જો એક વાત અહીંયા બીજી પણ મૂકી દીધી છે કે આવું જે માને છે કે નિમિત્ત કંઈક ઉપાદાનમાં કરી નાખે છે, જબરજસ્તીપૂર્વક કંઈક કરે જ છે, એવી માન્યતા જેને વર્તે છે એને એવું છે કે બે દ્રવ્યો જે છે એમાં કોઈક રીતે એકતા બુદ્ધિ છે, બે દ્રવ્યો એક જેવા છે, એક સાથે કામ કરી રહ્યા છે, અથવા તો એક દ્રવ્ય બીજાનું કરી રહ્યું છે, આવી કોઈક વિચિત્ર માન્યતા, ઊંધી માન્યતા જેને છે એ જ એમ માને છે કે આ નિમિત્ત હતું તો થયું ને, નિમિત્તે આમ કર્યું માટે એ ઉપાદાને કર્યું ને, નિમિત્ત ન હોત તો એ થઈ શકત નહીં ને, આવું કોઈક રીતે ઘુસાડે છે. એનો અર્થ એ છે કે એ બંને દ્રવ્યોને ભેગા કરે છે, એ બંનેને ભેગા કરે છે, એટલે કે એ બંનેમાં એ એક પણ સ્થાપી રહ્યા છે, એ એક પણ સ્થાપે છે, એ જ મોટામાં મોટું મિથ્યાત્વ છે. બે દ્રવ્યોની અંદર એકતા બુદ્ધિ કરવી, એક પણ બે દ્રવ્યને જોવા, એનો અર્થ જ એ થાય છે કે એ મિથ્યાત્વ છે. એટલે અહીંયા એ વાત કરે છે કે નિમિત્ત કારણ માટે પાંચમી વિભક્તિ વાપરવામાં આવે છે, તેથી તે આરોપિત કારણ મટી નિશ્ચય કારણ થઈ જતું નથી. નિમિત્ત કારણ થવા માટે પરિશ્રમ, તીવ્ર યાતના કે ઘોર તપસ્યા કરવી પડે છે, એ માન્યતા પણ જૂઠી છે. હવે પાંચમી વિભક્તિની તો આપણે વાત જાણીએ છીએ કે છ વિભક્તિ આપણે કરીએ છીએ, કર્તા, કર્મ, કરણ એટલે સાધન, સંપ્રદાન, અપાદાન. અપાદાન એ પાંચમી વિભક્તિ આવી, એને માટે કરવામાં આવ્યું અપાદાન. એના પછી છે તે અધિકરણ છે કે જેના આધારે થાય છે. અપાદાન જે છે એમાંથી થાય છે, એમાંથી કરવામાં આવે છે, એ અપાદાન છે. સંપ્રદાન છે તો એક જેને માટે કરવામાં આવે, જેને દાન તરીકે આપ્યું, સંપ્રદાન એટલે જેને અપાયું એ સંપ્રદાન ચોથી છે. એટલે પાંચમી છે તે અપાદાન જે કહીએ છીએ, એ અપાદાન છે, એમાં ઉપાદાન એવો અર્થ ગર્ભિત થઈ જાય છે. એટલે અહીંયા એ વાત કરે છે કે નિમિત્ત કારણ માટે પાંચમી વિભક્તિ વાપરવામાં આવે છે, તેથી તે આરોપિત કારણ માટે નિશ્ચય કારણ થઈ જતું નથી. એને એ રીતે એને નિશ્ચય કારણ બનાવી દેવામાં આવે છે તો કે એ નિશ્ચય કારણ થઈ જતું નથી. નિશ્ચય કારણ જે છે એ તો એ ઉપાદાન કારણ છે તે જ રહે છે, એમાં બીજી કોઈ પણ રીતે કંઈ પણ કરવાથી એ નિમિત્ત કારણ જે છે તે ઉપાદાન કારણ થઈ જતું નથી, મૂળ કારણ થઈ જતું નથી. અને એના પછી એક વાત આજે લીધી તે કે નિમિત્ત કારણ થવા માટે કંઈ પુરુષાર્થ કરવો પડે નહીં, પરિશ્રમ કરવો ન પડે કે તીવ્ર યાતના કે ઘોર તપશ્ચર્યા પણ કરવી પડતી નથી. કે નિમિત્ત મળે તો કાર્ય થાય ને, એવી માન્યતા સાથે લોકો એમ વર્તી રહ્યા છે કે એ નિમિત્ત માટેનો પ્રયત્ન હું કરું. મનમાં એમ છે કે સદગુરુ મળે તો કાર્ય થાય ને, સદગુરુ નિમિત્ત નથી એટલે અમને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે સદગુરુના નિમિત્તે જ્ઞાન પ્રાપ્ત થાય તો પહેલા સદગુરુને મેળવવા માટે થઈ અને મારે ખૂબ પુરુષાર્થ કરવો પડે, એમ નથી. તારું નિમિત્ત તૈયાર હોય તો તને સદગુરુ મળી જાય, તારું નિમિત્ત તૈયાર હોય તો તને સદગુરુ મળે. એને સદગુરુને માટે થઈને આખા ઇન્ડિયામાં મુસાફરી કરવાની જરૂર છે નહીં, એ મૂર્ખાઈ છે. સદગુરુને માટે થઈને કોઈ એમ કે હું સદગુરુ માટે થઈને બધે પ્રવાસ કરું છું અને બધે ફરું છું તો એની ભૂલ છે, એવું કંઈ કરવાની જરૂર રહેતી નથી. તેરમું, કાર્યની ઉત્પત્તિ વખતે ઉપાદાન અને નિમિત્ત બંને અવિકલ કારણ હોય છે એવી વસ્તુ સ્વભાવની સ્થિતિ છે. બંને ઉપાદાન અને નિમિત્ત બંને અવિકલ કારણ હોય છે એવી વસ્તુ સ્વભાવની સ્થિતિ છે. આપણે અવિકલ વિશે થોડી વધારે વિસ્તારથી પછી વાત કરીએ છીએ. આજે આના પછી 14મું છે એ આપણે જોઈએ કે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ નિમિત્તોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ માનનારને શ્રી આચાર્ય કહે છે કે ઉપાદાન વિના કોઈ કાર્ય ઉપજતું નથી. આ માન્યતા આમ તો હિન્દુ માન્યતાઓમાંથી આવેલી વાત છે કે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ નિમિત્તોથી ચૈતન્ય ઉત્પન્ન થાય એ વાત જે છે તો આમ તો જૈન દર્શનમાં તો ક્યાંય છે જ નહીં, પણ આ ઊંધી માન્યતા એ હિન્દુ ધર્મની કોઈ માન્યતામાંથી એ આવેલી છે, એટલે એવું થતું નથી. ચૈતન્યનું ઉત્પન્ન થવું શક્ય જ નથી, ચૈતન્ય ઉત્પન્ન થાય જ નહીં. ચૈતન્ય જેમ છે તેમ જ છે, જેટલા ચૈતન્ય એટલે જેટલા જીવ છે એટલા જ રહે, એમાં કોઈ વધારે કે ઘટાડો થઈ શકે જ નહીં. એક પણ જીવ વધે નહીં, એક પણ જીવ ઘટે નહીં, એટલે એવા કોઈ નિમિત્તો છે જ નહીં કે જેને લીધે થઈ અને જીવ ઉત્પન્ન થાય. ઉત્પન્ન શરીર પણ થતા નથી, એ પણ પૂદગળ પરમાણુઓ જે છે એના સ્કંધ છે, એટલે સ્કંધની ઉત્પત્તિ થાય છે એમ કહેવાય. પરમાણુઓ જોડાય છે અને સ્કંધ થાય છે, અને એ સ્કંધ પાછા પરમાણુ છૂટા પડે છે અને એ સ્કંધ પણ છૂટા પડી જાય છે એટલે એનો નાશ થાય છે. એટલે જે સ્કંધ નવા નવા થયા કરે છે અને એમાંથી પરમાણુઓ એમાં જોડાય છે અને ખરે છે, આ આટલું જ થાય છે, બીજું કંઈ થતું નથી. એ પૂદગળ જે છે એનો પણ નાશ નથી થતો, પૂદગળ પણ નવા ઉત્પન્ન થતા નથી. જેટલા પૂદગળ છે એટલા ને એટલા જ છે, કોઈ નવા પૂદગળ ઉત્પન્ન થતા નથી. વિજ્ઞાન શોધ કરતું હોય કે નવા તત્વોની શોધ કરી નવા એલિમેન્ટ શોધી કાઢ્યા, તે શોધી કાઢ્યા છે એ ડિસ્કવરીથી. એ ડિસ્કવરી એટલે એને જે ખબર નહોતી એ એને ખબર પડી, એથી કંઈ નવા ઉત્પન્ન થયા છે એમ નથી. અને કોઈ લેબોરેટરીમાં કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન કરી શકાતું જ નથી, એ હોય જ છે. એ દ્રવ્ય હોય તો જ થાય, સંયોજનો આપણે ભેગા કરીને કરીએ છીએ, પણ એમાં એલિમેન્ટ જે છે એ કોઈ રીતે ઉત્પન્ન થતું નથી. એટલે વિજ્ઞાન સાથે જૈન દર્શનની માન્યતા જે છે ને એ બરાબર બંધ બેસતી આવે છે. વિજ્ઞાન તો અત્યારે હવે શોધી કાઢે છે, સાયન્સમાં આ બધી વાત તો અત્યારે આવી, અને જૈન દર્શનમાં તો અનાદિથી આ વાત પડી છે કે કોઈ પણ દ્રવ્યનો નાશ થતો જ નથી કે કોઈ પણ દ્રવ્ય ઉપજતું નથી. 15મો અહીંયા કહે છે કે છયે દ્રવ્યોમાં અનાદિ અનંત પ્રત્યેક સમયે કાર્ય થયા જ કરે છે. કોઈ પણ સમય કોઈ પણ દ્રવ્યમાં કાર્ય વિનાનો હોતો નથી. દરેક દ્રવ્યને પોતાની અર્થક્રિયા છે, અર્થક્રિયા સંપન્ન દ્રવ્ય હોય છે અને એને લઈને એ પોતે પોતાનું કાર્ય કરે જ છે. અને એ કોઈપણ દ્રવ્ય જ્યારે એ પોતાનું કાર્ય કરે ત્યારે એ બીજાનું કાર્ય કરી શકે નહીં. કોઈપણ દ્રવ્યની એક જ જગ્યાએ કાર્યરચના થતી હોય, અથવા તો એમ કહીએ કે એની પોતાની જ પર્યાય એ કરે, બીજાની પર્યાય કરે નહીં. એક દ્રવ્ય બે જગ્યાએ કાર્યશીલ હોઈ શકે નહીં, એ પોતામાં કાર્યશીલ હોય અને બીજામાં પણ જો કાર્ય કરતું હોય તો એ માન્યતા મિથ્યા છે. એટલા માટે માન્યતા મિથ્યા છે કે જો એમ માનવામાં આવે તો બીજું દ્રવ્ય જે છે તે ત્રીજાનું અને ત્રીજું દ્રવ્ય ચોથાનું એમ કાર્ય કરે તો પછી જગતનું સ્વરૂપ આવું રહી શકે જ નહીં, તો પછી વિનાશ થાય. કોઈપણ દ્રવ્યને કોઈપણ બીજું દ્રવ્ય જો બદલી નાખે અને એ દ્રવ્યના મૂળભૂત સ્વરૂપમાં જો ફેરફાર થઈ જાય તો જગતનું સ્વરૂપ આવું રહી શકે જ નહીં, દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે એવું થતું જ નથી. છયે દ્રવ્યમાં અનાદિથી અનંત પ્રત્યેક સમયે કાર્ય થાય છે અને એ કર્યા કરે છે, અને કોઈ પણ સમય એવો નથી હોતો કે દ્રવ્યમાં કાર્ય ન થતું હોય. અને તે પ્રત્યેક કાર્ય વખતે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને સુનિશ્ચિતપણે હોય છે, ન હોય તેમ કદી બનતું નથી. એટલે કઈ ઉપાદાન કારણ છે પણ હવે નિમિત્ત નથી એટલે કાર્ય અટકી પડ્યું છે એવું હોતું જ નથી. કાર્ય થાય છે, નિમિત્ત પણ છે અને ઉપાદાન પણ છે. આ સહજ સ્થિતિને સ્વીકારી લેવાની છે, એમાં નિમિત્ત ને ઉપાદાનના કોઈ ઝઘડાનો પ્રશ્ન થતો જ નથી. સમજવાનું એ છે કે નિમિત્ત જે છે તેને નિમિત્ત તરીકેનું મહત્વ આપવું જોઈએ અને ઉપાદાનને ઉપાદાન તરીકે મહત્વ આપવું જોઈએ. નિમિત્તોને લઈને આપણે જે ભૂલ કરી બેસીએ છીએ એની ઉપર બધા કાર્યનો ભાર મૂકી દઈએ છીએ, એમાં આપણે કર્તાપણું સ્થાપી દઈએ છીએ, એને લીધે થઈને જીવને વિકારી ભાવ થાય છે, વિભાવ ભાવ થાય છે, એનું વિપરીત રીતે પરિણમવું થાય છે અને એ આ જગતમાં આ ફર્યા કરે છે, ચાર ગતિમાં એનું રખડવું થાય છે. એટલે જેમ છે તેમ સત્યનું સ્વરૂપ સ્વીકારવું હોય તો ઉપાદાન અને નિમિત્તને જેમ છે તેમ જ માનવા પડે, એમાં બીજી કોઈ રીતે વાત ચાલે નહીં. 16મું, ઉપાદાન કારણ હોય અને ગમે તેવું નિમિત્ત કારણ હોય એમ માને તે પણ મિથ્યામતી છે, કેમ કે ઉપાદાનને અનુકૂળ જ ઉચિત નિમિત્ત કારણ હોય છે. આ વાત પણ મહત્વની છે, ગમે તેવું નિમિત્ત નથી હોતું. રોટલી થાય ત્યારે તકિયો, વેલણ, તાવડી, વણવાવાળા બહેન વગેરે એ બધા નિમિત્તો હોઈ શકે, પણ એ જગ્યાએ બેંક ન હોઈ શકે કે હોસ્પિટલ ના હોઈ શકે, કે હોસ્પિટલની સામગ્રી છે તે કોઈ એવું રીતે નિમિત્ત કારણ હોઈ ન શકે, બેંકની સામગ્રી એમાં કઈ નિમિત્ત કારણ હોઈ શકે નહીં. એટલે ઉચિત નિમિત્ત હોય, સમ્યક દર્શન થાય ત્યારે પણ ઉચિત નિમિત્ત હોય. સામે ઉચિત નિમિત્ત કેવું હોય, દ્રવ્યશ્રુત હોય, નાની મહાપુરુષની વાણી હોય, અરિંદ ભગવાનની, તીર્થંકર ભગવાનની, કેવળી ભગવાનની વાણી હોય, કે એવા મહાપુરુષનું સાનિધ્ય હોય, એમની નિશ્રા હોય, કે શાસ્ત્રનો અભ્યાસ હોય, મનન ચિંતન હોય, આવું કંઈ પણ નિમિત્ત હોય એ વખતે બીજા કંઈ નિમિત્ત હોઈ શકે નહીં. એટલે એ ઉચિત નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત હંમેશા કેવું હોય, જે કાર્ય થવાનું છે એને અનુકૂળ ઉચિત નિમિત્ત હોય, બીજા નિમિત્ત હોતા નથી. 17મું, નિમિત્ત કારણ આવે તો જ ઉપાદાનમાં કાર્ય થાય એવી માન્યતા પણ જૂઠી છે. કેમ કે દરેક ક્ષણિક ઉપાદાન કારણ વખતે નિમિત્ત કારણ હોય જ છે. ક્ષણિક ઉપાદાન કારણ એટલે પૂર્વની પર્યાય, જે પર્યાય અત્યારે છે એના પછીની જે બીજી પર્યાય જે છે તે કારણ રૂપે પરિણમવાની છે, એટલે એ ઉપાદેય થાય છે. તો એ પૂર્વની પર્યાય છે એને આપણે ક્ષણિક ઉપાદાન કારણ કહીએ છીએ. અને એવું ક્ષણિક ઉપાદાન કારણ જયારે છે તો પછી એ વખતે નિમિત્ત હોય જ છે. એમ નથી કે હવે નિમિત્ત આવશે તો થશે એટલે એના પછીના સમયમાં એ નથી થવાનું, એમ નથી. એ જો ક્ષણિક ઉપાદાન છે તો એનો અર્થ છે કે એના પછીની જે પર્યાય છે, એ સમય પછીની જે પર્યાય છે એમાં નૈમિતિક હોય હોય ને હોય જ, એ ઉપાદેય હોય હોય ને હોય, ત્યાં કાર્ય થયેલું જ હોય એ પર્યાયમાં. એમ ન હોય તો પેલાને ક્ષણિક ઉપાદાન પણ કહેવાય નહીં. કાર્ય જે થયું, જે પર્યાયમાં કાર્ય થયું, એની પહેલાના ની પર્યાય, એક એની એક સમય પહેલાની પર્યાય જે છે એને આપણે ક્ષણિક ઉપાદાન કારણ કહીએ છીએ. એનો અર્થ જ એ થાય છે કે એ ક્ષણિક ઉપાદાન ત્યારે જ કહેવાય કે ત્યારે એ કાર્ય થવાનું નક્કી છે, નિશ્ચિત છે અને નિમિત્ત કારણ હાજર છે. એટલે બીજા સમયે એ પર્યાય થવાની છે, એ પરિણામ આવવાનું છે અને એ વખતે નિમિત્ત પણ એ હાજર હોય જ છે. એટલે ક્ષણિક ઉપાદાન જેને કહીએ છીએ એને ખરા અર્થમાં તો આપણે એમ કહીએ છીએ કે જે કાર્ય થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે આની પહેલાની પૂર્વની જે પર્યાય હતી એ ક્ષણિક ઉપાદાન હતું, તો પછી જ ખરેખર નક્કી થાય છે. એ જ રીતે નિમિત્ત પણ ખરેખર તો પછી જ નક્કી થાય છે કે જયારે કાર્ય થયું ત્યારે એમ કહેવાય કે આ નિમિત્ત હતું. એમ નથી થતું કે કાર્ય હવે થશે ચાલો હવે બધા નિમિત્તો હાજર છે, ના એમ નથી. એ તમને ક્યાં ખબર છે કે આ કાર્ય માટે આ જ નિમિત્તની જરૂર છે, એવું તો કહી શકાય નહીં. જે કાર્ય થવાનું છે એના માટે આ જ નિમિત્ત કારણ બનશે એવું તો કહી શકાય નહીં. નિમિત્ત તો ઘણા હોય, એમાંથી કયું કારણ બનશે એ કઈ રીતે કહી શકાય, એટલે એમ પણ વાત નથી. જયારે કાર્ય થાય ત્યારે જે હાજર છે તેને નિમિત્ત કહેવાય, એ રીતે જ નિમિત્તને ઓળખાય. 18મું છે, ઉપાદાન નિમિત્ત બંને એક સાથે પોતપોતાના કારણે હોય છે. કેમ કે બંને પદાર્થ જુદા છે, બંને દ્રવ્ય જુદા છે. જેને આપણે નિમિત્ત 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 કયા કરીએ છીએ એ પણ એ નિમિત્તને એને પદાર્થની અપેક્ષાએ, એને એક દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો એ પણ પોતે સ્વતંત્ર દ્રવ્ય છે. અને એ સ્વતંત્ર દ્રવ્ય એ એનું પોતાનું કાર્ય કરી રહ્યું છે. માત્ર એટલું છે કે અહીંયા કંઈક કાર્ય થઈ રહ્યું છે એ વખતે એ હાજર છે તો એને નિમિત્તનો આરોપ આપવામાં આવ્યો. અન્યથા એ તે કોઈ પણ પદાર્થ છે કે કોઈ જ દ્રવ્ય છે કે પોતે પોતાની રીતે તો સ્વતંત્ર છે ને પોતાનું સ્વતંત્ર રીતે કાર્ય કરી જ રહ્યું છે, એટલે એ પોતપોતાના કારણે જ હોય છે. એનું અસ્તિત્વ પણ પોતાના કારણે જ છે. એ બીજો પદાર્થ છે, એનું હોવાપણું, એનું અસ્તિત્વ, એની સત્તા એની પડેલી જ છે. કેમ કે દ્રવ્ય છે, એની હયાતી છે, છે ને છે. એ ભલે અત્યારે નિમિત્ત તરીકે એને આપણે ઓળખીએ છીએ, એની ઉપર ઉપચાર એવો કરીએ છીએ, પણ એ ખરેખર તો એ દ્રવ્ય છે ને. એટલે એ એક દ્રવ્ય જે પર છે આ દ્રવ્ય માટે, પણ એ દ્રવ્ય તરીકે તો પોતે પોતાથી તો છે, એની અસ્થિ છે, એ સ્વથી છે. એટલે દરેક દ્રવ્ય એ રીતે એ નિમિત્ત થતું હોય કે ન થતું હોય એ સ્વતંત્રપણે તો છે જ, પણ જયારે નિમિત્ત થાય છે તો આપણે એની ઉપર એક વધારાનો એની ઉપર આરોપ મૂકીએ છીએ કે આ નિમિત્ત હતું. એથી કંઈ એમાં કંઈ બીજી કંઈ વિશેષતા આવી જાય છે એવું થતું નથી. 19મું, ખરેખર નિશ્ચય કારણ ઉપાદાન કારણ તે જ ખરું કારણ છે, પરંતુ તેનું કથન બે પ્રકારે છે. આ નીચે આપેલ મોક્ષ માર્ગને લગતો સિદ્ધાંત પણ આ કથનને એક સરખી રીતે લાગુ પડે છે. અહીંયા આપ્યું છે એ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધું છે, પેજ નંબર 253 અને 254 એમાંથી આ વાત લીધી છે, એટલે પેરેગ્રાફમાં અડધેથી લેવામાં આવ્યું છે. કહે છે કે મોક્ષ માર્ગ તો કાંઈ બે નથી, બે પ્રકારે મોક્ષ માર્ગ નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી થાય છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, તથા જ્યાં જે મોક્ષ માર્ગ તો નથી પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ, તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાત સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો, પણ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ બે મોક્ષ માર્ગ માનવા એ મિથ્યા છે. એમ બે માર્ગ નથી, નિશ્ચય મોક્ષ માર્ગ છે અને વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ નથી. એ તો આરોપ કરવામાં આવ્યો છે. મોક્ષ માર્ગ તો એક જ છે ને, નિશ્ચય મોક્ષ માર્ગ છે તે જ મોક્ષ માર્ગ છે. પણ એ વખતે જે એની સાથે સહકારી કારણ રૂપે જે હતું અથવા જે હાજર હતું એને વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ. વ્રત તપ આ બધું જે કંઈ કહીએ છીએ તે વ્યવહાર ચારિત્ર છે, એને પણ એક અપેક્ષાએ આપણે વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ. પણ ખરેખર નિશ્ચય મોક્ષ માર્ગ તો અંતરમાં જે પ્રગટ્યો છે તે જ છે, સ્વરૂપમાં જ્ઞાન આનંદ સહિત સ્થિરતા કરીને રહી જવું, ટકી જવું એ મોક્ષ માર્ગ છે. પોતાના નિજ સ્વરૂપની અંદર દર્શન જ્ઞાન અને પછી આનંદ સુખ રૂપે ત્યાં જ સ્થિર થઈને ટકી જવું રહી જવું એ જ મોક્ષ માર્ગ છે. પણ એ વખતે બાહ્યમાં જે કંઈ છે, બાહ્યમાં જે 28 મૂળ ગુણ સહિત ચારિત્ર વર્તે છે, વ્રત તપ વગેરે બધું છે, તો એ બધાને એ વ્યવહારથી મોક્ષ માર્ગ સહકારી કારણ કહેવામાં આવ્યું. પણ એ છે અને આ પણ છે, પેલાથી પણ થાય ને આનાથી પણ થાય એવી વાત નથી. એવા બે કોઈ માર્ગ છે જ નહીં. એ વખતની બાહ્ય દશા કેવી છે બસ એટલું એને જ્ઞાન કરાવવામાં તે કહેવામાં આવે છે કે બાહ્યમાં એ વખતે આવું હતું. પણ મૂળ અંતરંગ દશા એટલે નિશ્ચય મોક્ષ માર્ગ છે તો જ એ બાહ્યની વાત કરવાની રહે છે. જો નિશ્ચય મોક્ષ માર્ગ છે જ નહીં તો પછી વ્યવહારની કોઈ વાત રહેતી નથી. પછી વ્યવહાર ક્યાં રહ્યો? મોક્ષ માર્ગ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે જ નહીં તો બારમાં શું છે એની કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી જ નથી. બાહ્યમાં ગમે તે હશે પણ એ મોક્ષ તો છે જ નહીં. નિશ્ચય મોક્ષ માર્ગ નથી તો મોક્ષ તો થવાનો જ નથી. એટલે અહીંયા એ વાત કહે છે કે માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો અહીંયા કહે છે. પણ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ બે મોક્ષ માર્ગ માનવા એ મિથ્યા માન્યતા છે. વળી તે નિશ્ચય વ્યવહાર બંનેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે. વ્યવહાર પણ ઉપાદેય અને નિશ્ચય પણ ઉપાદેય એ પણ ખોટી મિથ્યા માન્યતા છે, ભ્રમ છે. ઉપાદેય તો નિશ્ચય જ હોય, વ્યવહાર ઉપાદેય હોય નહીં. નિશ્ચય ઉપાદેય છે અને વ્યવહાર છે તે માત્ર જાણવા માટે છે. સમયસારની 12મી ગાથામાં પણ એ વાત લેવામાં આવી છે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન છે એમ નથી કહ્યું, એનો આશ્રય કરેલો પ્રયોજનવાન છે એમ નથી. નિશ્ચય છે તે એમ નથી કહ્યું કે જાણેલો પ્રયોજનવાન છે, પણ નિશ્ચયને આદરેલો પ્રયોજનવાન કહ્યો છે. નિશ્ચય છે તે આદરણીય છે, ઉપાદેય છે, અને વ્યવહાર છે તે છોડવા જેવો છે, ત્યાગવા જેવો છે, એ માત્ર જાણવા લાયક છે, એથી વિશેષ કંઈ નથી. અને જાણેલો પ્રયોજનવાન કહીને એમાં દર્શાવવું એ છે કે એ સમયે આવી દશા વર્તે છે, એ સમયની એની પર્યાય કેવી હતી બસ એનો ખ્યાલ એનાથી આવે છે. વ્યવહારમાં એ શું હતું એમ કહેવું છે તો વ્યવહારમાં એ વાત કરવી છે કે જ્યારે નિશ્ચય દશા આવી હતી તો એ વખતની બહારની સ્થિતિ એની પર્યાય કઈ હતી, કેવી હતી, એને જ વ્યવહાર કહેવામાં આવે છે. જ્યારે નિશ્ચય છે ત્યારે, અને એ સમયની સ્થિતિને દર્શાવનારો માત્ર માર્ગ છે. એટલે બંનેને જે ઉપાદેય માને છે તે ભ્રમ છે, બંને ઉપાદેય હોઈ શકે નહીં. કારણ કે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. શું અહીંયા કહે છે કે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સ્વરૂપ છે, બંને વચ્ચે વિરોધાભાસ છે. એના વિશેનું આખું કઈ રીતે વિરોધાભાસ છે એ આગળ જે વર્ણન કર્યું છે એ અહીંયા લેવામાં નથી આવ્યું, કેમ કે અહીંયા માત્ર આ જ વાત લેવી છે એટલે એટલી જ વાત લઈ અને મૂકી દીધું છે. વ્યવહાર અને નિશ્ચયને બતાવી અને નિમિત્ત અને ઉપાદાન દર્શાવવા છે એટલે અહીંયા એટલે સુધી વાત લીધી છે. પણ ખરેખર એવું જ સ્વરૂપ છે. નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ એવું છે કે પરસ્પર વિરોધ છે. નિશ્ચય જે છે તે તો આત્મામાં છે, એ જીવની એ દશા જે છે તે તો આત્માની દશાને દર્શાવનાર છે, અને વ્યવહાર જે છે એ આત્મામાં નથી, એ તો આત્માનો ખરેખર જોવા જઈએ તો એ અન્ય ભાવ છે જે આત્મામાં કાયમ રહેવા વાળો ભાવ નથી. નિશ્ચય છે તે તો આત્મામાં રહેવા વાળો, ટકવા વાળો આત્માનો પોતાનો ભાવ છે, એ આત્માનું સ્વરૂપ છે, એમ એનો ભાવ છે. જ્યારે વ્યવહાર છે એ તો કેવો છે કે તો ક્ષણિક છે, એ ભાવ જે છે એ બધા ક્ષણિક છે. જેમ કે જે સાધના કરી રહ્યો છે એવા મુનિને આપણે લઈએ તો નિશ્ચયથી એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, પ્રત્યુષ સંવેદન છે, આત્માનું સંવેદન છે અને શુદ્ધ ઉપયોગ એનો વર્તે છે, એ એના સ્વભાવમાં પડ્યું છે, એ એના સ્વભાવમાં પડ્યું છે. અને એ વખતે બારમા વ્યવહારમાં શું વર્તે છે તો કે બારમા વ્યવહારમાં એને નગ્ન મુનિ દશા છે અને એવું 28 મૂળ ગુણ સહિતનું ચારિત્ર છે. હવે આ જે ચારિત્ર ને એ બધી જે દશા છે એ કંઈ આત્મામાં નથી, એ કંઈ આત્મામાં નથી, એ નગ્નપણું જે છે એ કંઈ આત્માનું નથી. આત્મા તો પોતે પોતાના શુદ્ધ સ્વરૂપે છે, એ આત્મામાં નથી, એ બાહ્યમાં એના શરીર સાથેની એક વખતની જે પર્યાય બતાવી છે એને વર્ણન કરવામાં આવ્યું છે કે આવું મુનિનું રૂપ હોય, એ નગ્ન દિગંબર મુનિનું આવું રૂપ હોય અને આ રીતે એને વ્રત તપ આદિ જે હોય, અને વ્રત તપ આદિના જે ભાવ છે એ પણ વિકલ્પ છે, એ શુભ વિકલ્પ છે, અને એ વિકલ્પ જે છે એ પણ કંઈ આત્માના શાશ્વત ભાવો નથી. કોઈ પણ પ્રકારના શુભ વિકલ્પને લઈએ તો એ કંઈ આત્માના શાશ્વત કાયમ રહેવા વાળા ભાવ નથી. જ્યારે એ નિશ્ચય છે એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપમાં એ સ્થિરતા કરીને રહે છે અને એ સ્થિરતાનો જે ભાવ છે જ્ઞાન દર્શન સહિત, એ તો કાયમ રહેવા વાળો, ટકી રહેવા વાળો ભાવ છે, એ આત્માનો ભાવ છે, એ બહારથી આવેલો કોઈ ભાવ નથી, એ ઉપાધિજનક અવસ્થા નથી, એ મૂળભૂત અવસ્થા છે. જ્યારે પેલા શુભ ભાવે પરિણમન થાય છે, જયારે છઠ્ઠે આવે છે ત્યારે, તો એ પરિણમન શુભ ભાવ રૂપ પરિણમન છે, એ તો એક ઉપાધિજનક અવસ્થા છે, એ આત્માની કઈ મૂળ અવસ્થા નથી. એટલે બંનેનું સ્વરૂપ પરસ્પર વિરોધી છે. વ્યવહાર અને નિશ્ચયમાં ઘણી બધી વાત છે, પણ એટલી વાતને, મૂળ વાતને આપણે પકડીએ તો બંનેનું સ્વરૂપ જ જુદું છે. એટલે બે જાતના જો માર્ગને માનવામાં આવે તો બે વિરોધી માર્ગો છે, બંને એક જ જગ્યાએ લઈ જાય એવું કેવી રીતે બને? એવું હોઈ શકે જ નહીં, અને એવું છે પણ નહીં. એના પછી પ્રશ્ન 434 છે. 434 પ્રશ્નમાં કહે છે કે ઉપાદાન નિમિત્ત સંબંધી પ્રશ્નોના સમાધાનમાં કહ્યા પ્રમાણે, ઉપાદાન નિમિત્ત સંબંધીના જે પ્રશ્નો હતા એના સમાધાનમાં કયા પ્રમાણે પર નિમિત્ત અને વ્યવહાર ધ્યેય છે તો ધ્રુવ ઉપાદાનના આશ્રયે જ ધર્મ થાય છે એવું બતાવનારા કેટલાક શાસ્ત્ર આધારો આપો. અહીંયા પ્રશ્નને બદલે એમ પૂછ્યું છે કે આવા કોઈ આધાર છે કે ધ્રુવ ઉપાદાન એના આશ્રયે જ ધર્મ થાય છે એવું બતાવનારા શાસ્ત્રના આધાર છે, એના કોટ આપો. પહેલા તમે જે રીતે કહ્યું કે ઉપાદાન નિમિત્ત સંબંધીના પ્રશ્નોના જવાબમાં એમ પ્રમાણે વાત કરી કે નિમિત્તને કારણે નહીં પણ ઉપાદાનના કારણે જ થાય છે, અને નિમિત્ત જે છે તે વ્યવહાર છે અને હે છે, ત્યારે ઉપાદાન છે તે આદરણીય છે અને એના આશ્રય જ, એ આશ્રય કરવા લાયક છે અને એના આશ્રય જ ધર્મ થાય છે. તો હવે એવું બતાવનારા શાસ્ત્રના આધારો આપો. અને અહીંયા એ આધાર તરીકે સમયસારની ગાથા 11 લીધી છે. સમયસારની ગાથા 11 જે છે તે એને એમ કહેવાય કે જૈન દર્શનનો પ્રાણ છે. સમયસારની ગાથા 11 એને ગુરુદેવ જૈન દર્શનનો પ્રાણ કહે છે. ગાથા છે. હા, કઈ પ્રશ્ન છે? હા
હા, બુક 434 પ્રશ્નમાં પ્રશ્નોના સમાધાનમાં કયા પ્રમાણે પર નિમિત્ત અને વ્યવહાર હોય છે લખ્યું છે, એટલે આ મિસ્ટેક હશે?
જો ઉપાદાન નિમિત્ત સંબંધી પ્રશ્નોના સમાધાનમાં કયા પ્રમાણે પર નિમિત્ત અને વ્યવહાર હે છે, પર નિમિત્ત અને વ્યવહાર ત્રણ.
નહીં નહીં, આ તમે હે કહો છો ને અહીંયા હોય છે લખ્યું છે.
ના ના, હોય ના તો ખોટું છે ભાઈ.
અચ્છા,
છોડવા લાયક
બરોબર
પર એટલે બીજું, અને નિમિત્ત છે એ પણ પર જ છે, અને વ્યવહાર એ ત્રણે ત્રણ વસ્તુને હે બતાવી છે. અને જયારે ધ્રુવ એટલે ઉપાદાન જે છે એને આશ્રય ધર્મ થાય છે એવું બતાવતા શાસ્ત્ર ના ધારા બોલે હોય ની જગ્યાએ હે કરી નાખો હોય
બરાબર.
તો અહિયાં સમયસાર ની ગાથા 11 લીધી છે. સમયસાર ની ગાથા છે વ્યવહારો ભૂતાર્થો ભૂતાર્થો દસ્તી તસ્તુ શુદ્ધ નય ભૂતાર્થો માં સ્થિત ખલુ સમ્યક દ્રષ્ટિ ભવતી જીવ. એનો અર્થ છે કે વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે એમ ઋષિસ્વરોએ દર્શાવ્યું છે, મુનિઓએ દર્શાવ્યું છે, ઋષિસ્વરોએ દર્શાવ્યું છે, આચાર્યોએ દર્શાવ્યું છે, ગણધરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે, જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. આ આધાર આપ્યો. હવે પણ આટલો આધાર તો ચાલે ને, આ તો આધારને સમજવો જોઈએ, કેમ કે આ ગાથા ઉપર તો ગુરુદેવના બે ત્રણ પ્રવચનો છે. વ્યવહાર નય અભૂતાર્થ છે. ભૂતાર્થ અને અભૂતાર્થ ને પહેલા તો સમજવા પડે. વ્યવહાર નય છે તે અભૂતાર્થ છે. ભૂતાર્થ છે એ નિશ્ચય છે, એ પહેલેથી છે, અનાદિથી છે, એ ભૂતાર્થ છે. શુદ્ધ નય છે એ ભૂતાર્થ છે. અને વ્યવહાર જે છે એ અભૂતાર્થ છે, એનાથી વિરુદ્ધ. વ્યવહાર નય છે તે અભૂતાર્થ છે, એનાથી નિશ્ચય નય છે, એનાથી વિરુદ્ધ વ્યવહાર નય. અને એ શુદ્ધ નયથી વિરુદ્ધ એ અશુદ્ધ નય છે. એટલે વ્યવહાર નયને અભૂતાર્થ કહ્યું. એટલે એ શાશ્વત વસ્તુ છે જ નહીં, એ શાશ્વત ટકીને રહેવા વાળી વસ્તુ નથી, એ પછીથી થયેલી વસ્તુ છે એટલે અભૂતાર્થ છે. પછીથી જે વસ્તુ ઉદ્ભવ પામી હોય, પહેલેથી જે નથી, જેનું અસ્તિત્વ પહેલેથી છે નહીં અને પછીથી જે વસ્તુ ઉદ્ભવ પામી હોય, એ ઉદ્ભવ પામી છે તો પછી એનો નાશ પણ હોય. એટલે એવું શું હોય તો કે પર્યાય હોય. પર્યાય એવી વસ્તુ છે કે જે અભૂતાર્થ છે, પહેલેથી નથી, એ ક્ષણે ક્ષણે બદલાતી વસ્તુ, ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એવી એ બધી પર્યાય જે છે તે પર્યાય એ બધી અભૂતાર્થ છે. આખો વ્યવહાર નય છે તે ક્ષણિક છે, બધી જ વસ્તુ એમાં ક્ષણિક છે. એ પર્યાય અપેક્ષાએ એનું અસ્તિત્વ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો ખરેખર એ છે જ નહીં, ખરેખર એ છે જ નહીં. એટલે કેમ કે ક્ષણિક છે, એક સમયનું એનું અસ્તિત્વ છે, એવો એ અભૂતાર્થ છે. જ્યારે શુદ્ધ નિશ્ચય નહીંથી જે ટકીને રહેવા વાળું શાશ્વત જે છે તે નિશ્ચય નહીં છે, તે ભૂતાર્થ છે, પહેલેથી જ છે, ક્યારે ન હતું એમ છે જ નહીં. એટલે જે કાયમ ટકવા વાળું છે એ જ ભૂતાર્થ છે, એનો જ આશ્રય થાય, એટલે એને જ સ્વીકારવામાં આવે અને એના આશ્રયે જ પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. તો ભૂતાર્થ શું છે તો કે ધ્રુવ આત્મ સ્વરૂપ, જે ધ્રુવ જે છે તે ભૂતાર્થ છે, જે પર્યાય છે તે અભૂતાર્થ છે. તો ધ્રુવના આશ્રયે સ્વરૂપની પ્રાપ્તિ થાય, પર્યાયના આશ્રયે પ્રાપ્તિ ન થાય. ભલે એ પર્યાય સમ્યક દર્શનની પર્યાય હોય તો પણ એ પર્યાયના આશ્રયે નવી પર્યાય પ્રગટે નહીં, ધ્રુવના આશ્રયે જ એ શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય. એટલે એ ભૂતાર્થનો આશ્રય કરવા જેવો છે અને વ્યવહારનો અથવા અભૂતાર્થ જે છે તેનો આશ્રય કરવા જેવો નથી. એ ક્ષણિક છે, એ પર્યાય છે, તો એ પર્યાયનું કેટલું જોર હોય, એ કેટલો સમય માટે હોય, જ્યાં સુધી તમે એનો આશ્રય કરવા સુધી પહોંચો છો ત્યાં સુધીમાં તો કેટલી પર્યાય બદલાઈ જાય છે. તમને સમ્યક દર્શનની પર્યાય એક વખત ઉત્પન્ન થઈ અને એને યાદ કરીને ફરી પાછા તમે અંતરમાં જઈ શકો એમ નથી બનતું, પણ ધ્રુવના આશ્રય ફરી પાછા અંતરમાં જવાય છે. સમ્યક દ્રષ્ટિ જે છે એ પણ પોતે પુરુષાર્થ કરે છે ત્યારે એ પહેલા પૂર્વે એને જે સમ્યક દર્શન થયું એ વખતે જ્ઞાન આનંદ સુખ શાંતિ સંતોષનો જે અનુભવ થયો એ જે પર્યાય હતી એ પર્યાયને એ યાદ નથી કરતો, એ પર્યાયનો આશ્રય નથી લેતો કે આવું છે એમ નહીં, પણ એ આશ્રય ધ્રુવનો કરે છે. એ સિવાય બીજી રીતે કહીએ તો જે ભેદ કરીને જે જાણવામાં આવે છે એ બધો પણ વ્યવહાર છે. પર્યાયની વાત તો લીધી, એ સિવાય બીજી રીતે કરીએ તો ભેદ જે છે એ બધો વ્યવહાર છે. ક્રમમાં જે લેવામાં આવે છે એક પછી એક, એ બધો પણ વ્યવહાર છે. એ બધો વ્યવહાર નયનો વિષય છે. અને એ ક્રમ જે છે એ એવું ક્રમ પણ આત્મામાં ક્યાંય છે જ નહીં, ભેદ પણ એ રીતે આત્મામાં છે જ નહીં. અનંત ગુણ કહીએ છીએ તો એનું વિવરણ કરવા માટે, સમજાવવા માટે આપણે એક પછી એક કહીએ છીએ. પણ એ અનંત ગુણ છે તે એકી સાથે એક સમયમાં છે, અને એ અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં એક સાથે છે. એટલે જ્યારે તમે એક ગુણનો વિચાર કરી અને એના લક્ષ્ય, એના આશ્રય તમે આત્મામાં જવાનો વિચાર કરતા હો તો એ નહીં થાય, એ શક્ય નથી. અખંડ એક તત્વ જે છે એના આશ્રયે એ આત્માનો સ્વરૂપનો અનુભવ થશે. ભેદ કરો છો ત્યાં પણ વ્યવહાર છે, એટલે એ વ્યવહાર પણ પર્યાય છે, ત્યાં પણ વ્યવહાર છે. ક્ષણિક છે બધો વ્યવહાર, એ પર્યાય ઉત્પન્ન થાય છે અને એનો નાશ થાય છે. આ બધું જે વ્યવહાર નય અભૂતાર્થ છે એના તરફથી દ્રષ્ટિ છોડાવીને જે ધ્રુવ, જે કાયમ ટકવા વાળું દ્રવ્ય છે એ એવું ને એવું રહ્યું છે એનો આશ્રય કરાવવા માટે થઈ અને આ વાત કહેવામાં આવે છે કે વ્યવહાર નય છે તે અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે, એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે, ભૂતાર્થનો આશ્રય કરે એ જ સમ્યક દ્રષ્ટિ છે. ભૂતાર્થનો આશ્રય નથી કરતો, આ પોતાના નિજ સ્વરૂપ ધ્રુવનો આશ્રય નથી કરતો, જે કાયમ ટકીને રહ્યું છે એનો આશ્રય નથી કરતો, એના તરફ દ્રષ્ટિ નથી કરતો, તો એ સ્થિરતા કેવી રીતે કરશે? બદલાતી વસ્તુ ઉપર તમે સ્થિરતા નથી કરી શકતા. પર્યાય ઉપર દ્રષ્ટિ કરો તો પર્યાય બદલાયા કરે છે. એ જ રીતે ભેદ કરીને તમે દ્રષ્ટિ કરવા બેસો તો એક પછી એક બીજા જુદા ભેદ તરફ દ્રષ્ટિ જતા તમારી દ્રષ્ટિ જે છે તે સ્થિર થતી નથી. કોઈ એક જગ્યાએ દ્રષ્ટિને સ્થિર કરવી છે, જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ ઉપર સ્થિર કરવો છે તો એ શક્ય છે. પણ એ ધ્રુવ સિવાય જે બદલાતું છે એ બદલાતી વસ્તુ ઉપર એને સ્થિર નથી કરી શકાતું. એટલે વ્યવહાર નય છે તે છોડવા લાયક છે. એટલે જે જે પ્રકારે આપણે વ્યવહાર દર્શાવીએ છીએ એ બધું એ જ રીતે છે, એ બધું છોડવા લાયક છે, એ છે, એ ઉપાદેય નથી. અને નિશ્ચય છે તે ઉપાદેય છે. અને સમ્યક દ્રષ્ટિ એ જ છે કે જે ભૂતાર્થનો એટલે નિશ્ચયનો આશ્રય કરનારો છે, જે સ્વરૂપને પ્રાપ્ત કરે છે એ સમ્યક દ્રષ્ટિ છે. એના પછી બીજું છે, શ્રી સમયસાર કળશ 6માં કહ્યું છે કે એનો અર્થ અહીંયા લીધો છે કળશને એટલે આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો, શ્રદ્ધવો તે જ નિયમથી સમ્યક દર્શન છે. આ આત્માને અન્ય દ્રવ્યોથી, અન્ય એટલે બધા જ આવી ગયા, બીજા જીવ દ્રવ્ય પણ એમાં આવી ગયા, એ બધાથી જુદો દેખવો અને શ્રદ્ધવો. દેખવો એટલે શ્રદ્ધવો, દેખવો એટલે પહેલા પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન દ્વારા એને જોવો અને એવો જેવો દેખાયો એવો જ હવે એને શ્રદ્ધામાં આવ્યો. એટલે દેખવો, શ્રદ્ધવું, દર્શનમાં એ દેખવું અને શ્રદ્ધવું એ આવી જાય છે. એ સામાન્ય અવલોકન છે, એ પ્રતિભાસ છે. આત્મ સ્વરૂપનું અવલોકન જે થાય છે, સામાન્ય અવલોકન કે આ આત્મા, અને પછી એ આત્માને એવી રીતે હોવા રૂપે જ શ્રદ્ધા થઈ જવી, એનું નામ આત્માને દેખવું અને શ્રદ્ધવો. પછી એનું જે જ્ઞાન થાય છે એ વિશેષતા છે, એ આ સમ્યક દર્શન કહ્યું. એના પછી જે જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે કે એ અનંત ગુણો છે, એની પર્યાયો છે, અને એ બધું સુખરૂપે આનંદ રૂપે અનુભવાય છે, એ જ્ઞાનની પર્યાયમાં અનુભવાય છે, એ સમ્યક જ્ઞાન છે. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને સાથે હોય છે, પણ પહેલા એ અવલોકન છે, પ્રતિભાસ છે, જાણવું થાય છે, દેખવું થાય છે, અને પછી એનું વિશેષતાથી જ્ઞાન થાય છે. છે બંને સાથે, પણ હંમેશા સદમસ્તને માટે એમ કહેવાય કે પહેલા એને દર્શન છે, સમ્યક દર્શન, પછી સમ્યક જ્ઞાન છે. તો આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો, શ્રદ્ધવો તે જ નિયમથી સમ્યક દર્શન છે. કેવો છે આત્મા? પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે, પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. એટલે બીજે ક્યાંય વ્યાપતો નથી. આત્મામાં અનંત ગુણ છે, એ અનંત ગુણમાં જ વ્યાપે છે એમ કહેવા કરતા આપણે એમ પણ કહી શકીએ કે એ અનંત ગુણોનો પિંડ છે. એટલે કે આત્મા જે છે તે બીજું કોઈ દ્રવ્ય નથી, એ અનંત ગુણો દ્વારા જ એની રચના થઈ છે. આત્માના પ્રદેશો આપણે કહીએ છીએ તે કોઈ પ્રદેશો જુદા છે અને એની અંદર ગુણ ભરાયા છે એમ નથી, એ આખી રચના જ એ રીતે છે કે અનંત ગુણોનો પિંડ રૂપે એ રચના છે. એ અનંત ગુણો દ્વારા જ એ રચાયો છે, એનું સ્વરૂપ જ અનંત ગુણ રૂપ સ્વરૂપ છે. એટલે એ અનંત ગુણોમાં વ્યાપનારો છે અને સાથે સાથે અનંત ગુણ છે. તો દરેક ગુણની એક પર્યાય લઈએ, કોઈ એક પર્યાય તો હોય હોય ને હોય. કોઈ પણ દ્રવ્ય એવું નથી કે એની કોઈ પર્યાય હોય નહીં, એવું તો બની શકે નહીં, કોઈક એક સ્થિતિ તો હોય. તો એ રીતે ગુણ છે, અનંત છે, તો અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં એક સાથે છે. એટલે એ આત્મા એના ગુણોમાં પણ વ્યાપે છે અને એ એક સમયમાં એ અનંત પર્યાય છે એમાં પણ વ્યાપે છે. અને પછી તેથી આગળ વધીને કહીએ તો દરેક ગુણની પર્યાય સમયે સમયે બદલાય છે અને પછી અનંતી પર્યાય થાય છે. એક એક ગુણની અનંતી પર્યાય છે, એક ગુણની અનંતી પર્યાય થાય છે, એક પછી એક ક્રમમાં થાય છે ક્રમબદ્ધ. બીજા ગુણની પણ એક પછી એક ક્રમમાં પર્યાય થાય છે. એટલે એ બધી પર્યાયમાં આત્મા તો છે જ, કેમ કે ગુણ છે તે જ આત્મા છે. તો પછી એ પર્યાયની અંદર એ આત્મા તો છે જ, એ પર્યાયમાં આત્મા તો જણાય જ છે. એ પર્યાય છે કોની? આત્માની જ છે ને. પણ એ પર્યાય રૂપે જો જોવા જઈએ તો એ પર્યાય કઈ રીતે છે? તો ક્ષણિક છે, એના પછી બીજી પર્યાય થવાની છે. ભલે બીજી થવાની છે પણ એ પર્યાય છે તો આત્માની ને. એટલે આત્માની અપેક્ષાથી એમ કહેવાય કે આત્મા છે તે પોતાના ગુણ અને પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? શુદ્ધ નયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. એક રૂપે છે, એક પણે છે, એમાં કોઈ દ્વેત નથી. એક રૂપ જ છે, એ અનંત ગુણો પણ એક સાથે છે, એક રૂપે છે, અખંડ દ્રવ્ય છે, એક દ્રવ્ય છે. શુદ્ધ નયથી એ એક દ્રવ્ય છે, એમાં કોઈ બેપણું જુદાપણું એવું કંઈ છે જ નહીં, વિવિધતા બીજી રીતે કોઈ છે જ નહીં. સમજાવવા માટે આપણે અનંત ગુણની વાત કરીએ પણ એ એક જ છે. જેમ શરબતની અંદર અનેક વસ્તુઓ આપણે નાખ્યું હોય, ખાંડ નાખ્યું હોય, લીંબુ નાખ્યું હોય કે કેસર નાખ્યું હોય, ઇલાયચી નાખ્યું, બધું નાખ્યું હોય, પણ જયારે શરબત તરીકે પીએ છીએ ત્યારે શરબત છે, એ એક છે. એવી રીતે આત્મામાં અનેક ગુણ અનંત ગુણની વાત આપણે કરીએ પણ એ બધા ગુણો હોવા છતાં એનું સ્વરૂપ એક રૂપ છે, એમાં કોઈ ભિન્નપણું છે જ નહીં. આત્મામાં ભિન્નતા છે જ નહીં, જુદા જુદા ગુણો ને જુદું જુદું ને એવું બધું કંઈ છે જ નહીં. એ સમજવા માટેની વાત છે. બધા જ ગુણો એકી સાથે પરિણમન કરી રહ્યા છે અને એક ગુણની અંદર બીજા ગુણનું રૂપ છે, એક ગુણની અંદર બીજા ગુણનું રૂપ છે. જેમ કે જ્ઞાન ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, તો એ અસ્તિત્વ ગુણ કેવો છે? તો કે એ અસ્તિત્વ ગુણ બીજા ગુણમાં પણ છે, હોવાપણું છે ને, એટલે બીજા ગુણનું હોવાપણું એ અસ્તિત્વ ગુણનું રૂપ થયું. એવી રીતે બધા ગુણની અંદર એકબીજાનું રૂપ છે. બધા ગુણોના નામ જે છે સંજ્ઞા હોય કે ન હોય પણ અનંત ગુણ છે. બધા ગુણોના આપણને નામ ભલે ના આવડતા હોય પણ એથી એમ નથી કે અનંત ગુણ ગણાવો, કોઈ કહે ને આપણે ન ગણાવી શકીએ એટલે અનંત ગુણ નથી એમ નહીં સમજવું. એમ તો આપણે બધા સ્વાદના નામ ક્યાં જાણીએ છીએ? બધા સ્વાદ આપણે અનુભવી શકીએ છીએ પણ બધા સ્વાદના નામ કંઈ આપણે જાણતા નથી. એવી રીતે ગુણનું પણ એવી રીતે જ છે કે એની સંજ્ઞા ન હોય, નામ શક્તિ સંજ્ઞા ન હોય પણ અનંત ગુણ છે ને એનું દરેક ગુણનું બીજા ગુણમાં રૂપ છે. એટલે એક પણા રૂપે એ નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? પૂર્ણ જ્ઞાન ઘન છે, પૂરેપૂરો જ્ઞાન રૂપી છે. જ્ઞાન ઘન શબ્દ મૂક્યો છે એટલે પૂર્ણ જ્ઞાન છે. અને જ્ઞાન કેવું છે? કે એ સ્થિરતા રૂપ જ્ઞાન છે એટલે એ ઘન છે. વળી જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આત્મા છે, જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આત્મા છે. એટલે જે આત્માનું સ્વરૂપ દેખાયું એટલો જ આત્મા છે, એ સિવાય શરીર આદિ છે એ આત્મા નથી, કે એની જે કઈ બીજી પર્યાયો છે એ આત્મા નથી. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે આ નવ તત્વની પરિપાટી છોડી આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. નવ તત્વની પરિપાટી છોડી, નવ તત્વમાં તો આવે ને જીવ છે ને અજીવ છે અને પછી આશ્રવ છે, બંધ છે, નિદ્રા છે, સંવર છે, મોક્ષ છે, એ રીતે નવ તત્વ આપણે લઈએ છીએ અને પાપ અને પુણ્ય એટલે નવ થાય. વ્યાકરણની અંદર બે વસ્તુ આવે, પણ એ બધાનો વિચાર ને એને છોડી અને માત્ર અમને તો એક આત્માની જ પ્રાપ્તિ હોય એવું આચાર્ય ભગવાન પ્રાર્થના કરે છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. પછી આવતી વખતે આપણે જે કંઈ બાકી રહ્યું છે એ પહેલા લઈશું અને પછીથી નવા પ્રશ્નોની શરૂઆત કરીશું. અને આ સમયસાર આગળ જે આવે છે, સમયસાર કળશ સાતમાં કહ્યું છે, એ પણ આપણે પછીથી લઈશું. પહેલા આપણે બધા પ્રશ્નો જે કંઈ વસ્તુ બાકી રહી છે એ બધું નિરાકરણ કરીશું.
જય જીનેન્દ્ર.